સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 9/12/2014.
પચનામૃત સારંગપુર 10. આત્મદ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિનું 5 ખાસડાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના શ્રાવણ વદી 14 દિવસ શ્રીજી મહારાજ સર્વે સંતનું મંડળ લઈને ગામ કુંડલથી ચાલ્યા તે વાટમાં ગામ ખાંભડે આવ્યા ને ત્યાં પિંપરના વૃક્ષ હેઠે ઉતર્યા. પછી તે ગામના માણસે ઢોલિયો લાવીને તે ઉપર પધરાવ્યા અને તે સમય શ્રીજી મહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાને ચારેકોર સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા બેઠી હતી અને સાધુ કીર્તન ગાતા હતા. તે કીર્તન રખાવીને શ્રીજી મહારાજે તે ગામના માણસ આગળ વાત કરી, જે આ સંસારને વિશે ધર્મવાળા અને અધર્મી એ બે પ્રકારના માણસ છે. તેમાં ધર્મવાળા જે માણસ હોય તે ચોરી તથા પરસ્ત્રીનો સંગ તથા ચાડી ચુગલી એ આદિક સર્વે પાપનો ત્યાગ કરીને ને પરમેશ્વરથી ડરીને ધર્મ મર્યાદામાં ચાલે છે. તેનો સંસારમાં જે પોતાના કુટુંબી હોય અથવા કોઈ બીજા હોય પણ તે સર્વે વિશ્વાસ કરે ને તે જે બોલે તે વચન સૌને સત્ય જ ભાસે અને એવા જે ધર્મવાળા હોય તેને જ સાચા સંતનો સમાગમ ગમે અને જે અધર્મી માણસ હોય તે તો ચોરી પરસ્ત્રીનો સંગ મધ્યમાસનું ભક્ષણ વટલવું વટલાવવું એ આદિક જે સર્વે કુકર્મ તેને વિશે જ ભરપૂર હોય ને તેનો સંસારમાં કોઈ વિશ્વાસ કરે જ નહીં અને એના સગા હોય તે પણ કોઈ એનો વિશ્વાસ ન કરે અને એવા જે અધર્મી હોય તેને સાચા સંતનો સમાગમ તો ગમે જ નહીં અને જો કોઈ બીજો તે સંતનો સમાગમ કરે તો તેનો પણ દ્રોહ કરે. માટે જેને કલ્યાણને ઈચ્છું તેને અધર્મીને માર્ગે ચાલવું જ નહીં અને ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવો તો નિશ્ચય જ એ જીવનું કલ્યાણ થાય એમાં કાંઈ સંશય નથી. એટલી વાર્તા કરી તેને સાંભળીને તે ગામના કેટલાક માણસે શ્રીજી મહારાજનો આશ્રય કર્યો. પછી ત્યાંથી શ્રીજી મહારાજ પાછા સારંગપુર પધાર્યા. પછી જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા ને તે સમયે પોતે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ગોલોક વૈકુંઠ શ્વેતદ્વીપ બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનના ધામ તેને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટે છે અને આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી. માટે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે અને આત્મદ્રષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. અને જે સાધુ એમ સમજતો હોય, જે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે, તે જેમ દેહમાં જીવ હોય તે મારા જીવને વિશે ભગવાન રહ્યા છે અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે અને પોતાના જીવાત્માને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર થકી પૃથક માને અને તેને વિશે અખંડ ભગવાન વિરાજમાન છે એમ સમજે તો તે સંત થકી ભગવાન તથા ભગવાનના ધામ તે અણુ માત્ર છેટે નથી. અને એવી રીતનો જે સંત હોય તે તો જેવો શ્વેત દ્વીપમાં મુક્ત છે તે સરખો છે. અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જોઈએ, મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. અને એવી સમજણવાળો જે સંત તે તો કૃતાર્થ છે. અને જેને આવી સમજણ તો આવી શકે નહીં ને જો તે સંતના સમાગમમાં પડ્યો રહે ને તે સંત નિત્ય 5 ખાસડા મારે તો પણ તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહીં. જેમ અફીણનો બંધાણી હોય તેને મૂકી શકતો નથી તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહીં. તો જેવા પ્રથમ સંત કયા તે સરખો એને પણ જાણવો અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ જે સંત સમાગમમાં પડ્યો રહે છે તેને પણ થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુરનું 10મું જે તે થયું.
વચનામૃત સારંગપુર 11 પુરુષ પ્રયત્નનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના શ્રાવણવદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાને ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, પુરુષ પ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષ પ્રયત્ન કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સદગુરુ ને સતશાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાળતો હોય અને અહિંસા ધર્મને વિશે દ્રઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરું ઉતર્યું તે શાળ પછી ઉગે નહીં, તેમ કયા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છૂટે છે ને જન્મ મરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે, આટલું તો પુરુષ પ્રયત્ન કરીને થાય છે. અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે. અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. અને શ્રુતિએ કહ્યું છે જે
નિરંજન પરમમ સામ્યમ ઉપૈતિ,
એ શ્રુતિનો એ અર્થ છે જે અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે. કહેતા જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહીં. અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખા રહ્યા થકા ભગવાનની સેવામાં રહે છે, તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિશે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે. અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થિ તે તો ભગવાનની કૃપા થકી આવે છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે, અને જો એ અંગમાંથી કંઈક ન્યૂનતા હોય તો તેની શી ગતિ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે, અને એ વિના બીજા જે ભગવાનના ધામ છે તેને પામે, અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે, જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કહ્યા છે. અને દેવતામાંથી મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા થાય અને
અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ,
એ શ્લોકનો પણ એ જ અર્થ છે જે જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક ચોરાસીમાં તો ન જાય અને દેવતામાં ને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે, પછી જ્યારે પૂર્વે કહ્યા એવા વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય. અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે, માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કયા એવે લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે અને આત્યંતિક મોક્ષને પામશે, પણ તે વિના તો નહીં જ પામે. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, આ દેહે કરીને સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ખબરદાર થઈને મંડે તો આને આ દેહે જ સર્વે કસર મટી જાય, અથવા દેહ પર્યંત કસર ન મટી હોય અને અંત સમયે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિશે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંત સમયે એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિશે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુરનું 11મું જે તે થયું.
વચનામૃત સારંગપુર 12 આત્માના વિચારનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના ભાદરવા સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદિ દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સાધુને વિશે કયા ગુણ અખંડ રહે છે ને કયા ગુણ આવે જાય એવા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠા અને બીજો સ્વધર્મ અને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, એ ત્રણ ગુણ તો અખંડ રહે છે અને બીજા ગુણ તો આવે ખરા ને પાછા જાય પણ ખરા, માટે બીજા ગુણ તો આવ્યા ગયા રહે છે અને એ ત્રણ ગુણ તો અખંડ રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, દેહની ને આત્માની નોખી વ્યક્તિ સમજાણી હોય તોય પણ તે વ્યક્તિને ભૂલીને પાછો દેહાભિમાની કેમ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેહ આત્માની વ્યક્તિ એકવાર ચોખ્ખી સમજાણી હોય તો પછી પાછી ભૂલાય નહીં, અને એમ માને છે હું દેહ છું તો પણ દેહ પોતાનો રૂપ મનાય જ નહીં, અને ભગવાનનો નિશ્ચય પણ જો એકવાર દ્રઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહીં, અને એમ જણાય છે જે આત્મબુદ્ધિ મટીને દેહબુદ્ધિ આવી જાય છે એ તો ખોટો ખોટો મનમાં ભ્રમ પડે છે, પણ દેહાભિમાન તો આવતું જ નથી, અને એવો જે પરિપક્વ જ્ઞાની તેને તો આત્માનું જ અભિમાન દ્રઢ રહે છે ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે, અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે, અને તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ એને અખંડ ને અખંડ રહે છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે, પોતાના આત્માનો વિચાર કેમ કરવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે અંતઃકરણ સામું દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બાહેર જે સ્થૂળ શરીર અને તે સંબંધી જે વિષય તે સર્વે વિસરી જાય છે, અને અંતઃકરણ ને દ્રષ્ટા એ બેના વચમાં જે વિચાર ઠરે છે તે વિચારે કરીને મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ સર્વના રૂપને જાણવા, પછી વિચારની દ્રષ્ટિએ એ અંતઃકરણના ઘાટ સામું જોતા જોતા જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું, પણ ધ્યાન ન કરવું, અને જે બાહેર સ્થૂળ દેહને વિશે પંચજ્ઞાન ઇન્દ્રિયો છે તે જ્યારે પોતપોતાના વિષય સામા જાય છે ત્યારે વિચારને બે પ્રકારે કરવો, એક તો જે વિષયને આકારે ઇન્દ્રિયો થયા હોય તે વિષયને આકારે વિચાર કરવો, અને બીજો તે ઇન્દ્રિયોના ગોલકને વિશે જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટાને આકારે વિચાર કરવો. પછી વિષયને આકારે ને દ્રષ્ટાને આકારે એ બે પ્રકારે જે વિચાર છે તે એક થઈ જાય છે, પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય છે, અને એમ વિચાર્યા વિના જો બળાત્કારે કરીને વિષયમાંથી વૃત્તિને તોડે તો તે વૃત્તિને વિષયમાંથી પ્રીતિ મટે નહીં, અને જ્યારે વિચારીને વૃત્તિને પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય જ નહીં, માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિષય સન્મુખ પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહીં, ને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું, અને જ્યારે બાહેર સ્થૂળ દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખવો છે, જ્યારે સ્થૂળ દેહમાં વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહના ગાઢ સામું તો જોવું જ નહીં, અને જ્યારે અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસારી દેવું, અને દ્રષ્ટા ને દ્રશ્યને મધ્યે જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું જે દ્રષ્ટા ને દ્રશ્ય તે અતિશય જુદા છે એમ સમજીને દેહના ભાવ તે દેહને વિશે હોમવા, અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિશે હોમવા, અને બાળ યૌવન વૃદ્ધ સ્થૂળ કૃશ જીવવું મરવું એ સર્વે દેહના ભાવ છે તે આત્માને વિશે માનવા જ નહીં, અને અછેદ્ય અભેદ્ય અજર અમર જ્ઞાનરૂપ સુખરૂપ સત્તારૂપ એ જે સર્વે આત્માના ભાવ છે તે કોઈ કાળે દેહને વિશે સમજવા જ નહીં, એ ગુણ તો આત્માને વિશે સમજવા, એવો જે વિચાર તે જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહીં, જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદીએ બેસીને સુખ ભોગવે નહીં, અને જ્યારે શત્રુ માત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યના જે વૈભવ છે તેને ભોગવે છે, તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને જ્યાં સુધી મનને ઇન્દ્રિયો રૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કહ્યો એવો જે વિચાર તે દ્રઢપણે રાખો, અને જ્યારે મન ઇન્દ્રિયોના ઘાટ સર્વે શમી જાય ત્યારે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુરનું 12મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 5 મહિમા અને કૃતાર્થપણું.
વાત 22માં સ્વામિનારાયણ હરે. સ્વામી એ વાત કરી જે ભગવાનની આજ્ઞાથી પ્રવૃત્તિમાં જોડાય તો પણ બંધાય તો ખરું, પણ આજ્ઞા પાળ્યેથી પ્રસન્નતા થાય. ત્યાં દ્રષ્ટાંત દીધું જે રાજાની આજ્ઞાથી સિપાઈ કુવામાં 7 વાર ઉતર્યો ને પલળીને આવ્યો તો પણ ગામ આપ્યું. વાત 23મી સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે નિવૃત્તિમાં રહે તો ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે ને જીવની પણ શુદ્ધિ થાય છે, તેવી પ્રવૃત્તિ માર્ગમાં થતી નથી, માટે વિહિત ભોગમાંથી સંકોચ કરવો. વાત 24મી સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાનનો સંબંધ થયાથી ને નિર્દોષ સમજ્યાથી મોક્ષ થઈ રહ્યો છે ને દોષ રહ્યા તે ટાળવાનો અભ્યાસ કરે તો ટળે, નહીં તો દેહ રહે ત્યાં સુધી દુઃખી રહે, ને દેહ મૂકીને ભગવાનનો નિશ્ચય છે તો ભગવાનના ધામને પામે છે. તે ઉપર છેલ્લા પ્રકરણનું 34મું વચનામૃત પંચાવ્યું. વાત 25મી સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે માખીમાંથી સૂર્ય કરવો એટલો દાખલો ભગવાન જેવા હોય તેનાથી થાય, બીજાથી નહીં. વાત 26મી સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સત્સંગે કરીને ભગવાન વશ થાય છે તેવા બીજા કોઈ સાધને થતા નથી, ને સત્સંગનો અર્થ એ છે જે ભગવાન ને સંત તેને વિશે જેટલો સદભાવ તેટલો સત્સંગ છે, તે થાવો દુર્લભ છે. વાત 27મી સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું જે સંતદાસજી મોટા કે મુક્તાનંદ સ્વામી મોટા, ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું જે સંતદાસજી સિદ્ધ દશાને પામ્યા છે તે મોટા. પછી મહારાજે કહ્યું જે સંતદાસજીને મોટા પાપની બંધ થઈ ને મુક્તાનંદ સ્વામીની મોટપ વધતી જાય છે માટે તે મોટા. ત્યાં દ્રષ્ટાંત દીધું જે હવેલીમાં બહુ ખર્ચ કરે તો 2 લાખ રૂપિયા ખર્ચ થાય ઉપરાંત ન થાય, ને ખેડાના કાંપમાં 10 લાખ રૂપિયાનું ખર્ચ થયું છે તે 10 લાખના પાયા નાખ્યા છે ને કિંમત વધતી જાય છે, તેમ સંતદાસજી હવેલી જેવા ને મુક્તાનંદ સ્વામી ખેડાના કાંપ જેવા છે એમ મોટપ સમજવું. વાત 28મી સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ગોપાળાનંદ સ્વામીની કહેલી વાત કરી જે મારા જ્ઞાનને 2 જણ પામ્યા, બાળ મુકુંદાનંદ સ્વામી તથા સર્વનિવાસાનંદ સ્વામી, ને મારો સત્સંગ તો ગઢડા પાસેની ઓકળી જેવો છે, ઉપરવાસ વરસાદનું બળ હોય ત્યાં સુધી બળ રહે, તેમ સત્સંગના સમાગમનું બળ હોય ત્યાં સુધી સારું રહે, નિકર તે વગર તો કોઈનો ઠાર રહે નહીં. વાત 29મી સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સત્સંગ કરતા પ્રથમ વિવેક આવે તેથી સત્ય અસત્ય સમજાય, ત્યાર પછી વિમોક આવે તેથી સ્ત્રી આદિકની ઈચ્છા ટળી જાય, પછી ક્રિયા આવડે કેતા સત્સંગની રીત પ્રમાણે સર્વને મળતી ક્રિયા આવડે, ત્યાર પછી સર્વથી પર એવું પોતાનું સ્વરૂપ બ્રહ્મરૂપ મનાય, અને ત્યાર પછી ભગવાન મરે, ત્યાર પછી જેમ જીવ દેહની રક્ષા કરે છે સ્ત્રી સ્વામીની સેવા કરે છે તેમ ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે. વાત 30મી સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જેનો સમાગમ મળવાની પ્રાર્થના કરે છે તેનો સમાગમ ભગવાને આપણને હાથો હાથ આપ્યો છે. વાત 31મી સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પંચ મહાપાપનો કરનારો હોય તેનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહ્યું નથી, તો પણ આ સભાના દર્શન કરે તો તેના પાપ બળી જાય, એમ કેમ જે આ સભામાં ભગવાન છે, સાધુ છે અને સર્વ છે. વાત 32મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે પુરુષોત્તમ બેડા અક્ષર મૂર્તિમાન આવ્યા છે પણ ઓળખાતા નથી, ને આ સભામાં તે છે એમ કહીએ તો બધાને મનાય નહીં, માટે મોઢે કહેવાની રીત નથી, ને તેના મુક્તના કહેવાથી નિશ્ચય થાય છે. વાત 33મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે કોઠારમાં હરિશંકરભાઈને વાત કરી જે આજ સવારની સભામાં બહુ સારી વાર્તા થઈ, તે સાથી જે ભગવાન આવ્યા હતા ને હમણાં કોઈને સમજાતું નહીં હોય તો આગળ સમજાશે, ને ઈતડી આંચળે રહે છે તો પણ લોહી પામે છે, અને વાછડું છેટું રહે છે તો પણ દૂધ પામે છે. વાત 34મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે યોગેશ્વરદાસજી તથા મહાપુરુષદાસજી મોટા સાધુ છે, ને સાંખ્ય જ્ઞાનમાં કુશળ છે, ને મારા જેવો કોઈ સાધુ નથી એમ સમજે છે. હરિભક્ત તમામને અક્ષરના સ્વરૂપનો નિશ્ચય છે, સાધુમાં કોઈને નહીં સમજાતું હોય. વાત 35મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે સુખમુનિએ સાધુ અને મહારાજનો પ્રતાપ સમજાવીને અમારો મહિમા કયો તે વાત કરી. વાત 36મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે અમારે તો જીવને ભગવાન વિના બીજે જોડવા નથી, ને તમને પ્રવૃત્તિમાંથી છોડાવીને સુખે ભજન કરાવીશ. હરિશંકરભાઈએ પૂછ્યું જે તમે તો અંતરજામી છો તેથી તમારી આગળ પ્રાર્થના કરવી ઘટતી નથી, ત્યારે ઉત્તર કર્યો જે અંતરજામી આગળ પણ પૂછવાનું હોય તે પૂછવું, ને કહ્યું કે તમારે અહીં પણ ભગવાનના ધામમાં જેવું સુખ માનવું, ને તમારે પૂર્વનો સંસ્કાર બળ્યો છે માટે ભજન કર્યા કરવું, ને વર્તાલમાં બધા માણસ મારામાં તણાઈ ગયા, ને કેટલાકે ધોતિયા ઉડાડ્યા, ને હું તો મહારાજની મૂર્તિ સામું જોઈ રહ્યો. વાત 37મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આ જીવ બધા સારા છે પણ અખંડ ચિંતવન નથી થતું, તેનું કારણ એ છે જે અભ્યાસ કર્યો નથી પણ અભ્યાસે થાય. વાત 38મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે અંતરજામી આગળ મનને ચોરે તે મૂર્ખ કહેવાય, સત્પુરુષને સેવવા તેનો અર્થ કર્યો જે હાથ જોડવા ને અનુવૃત્તિ પાળવી ને મહિમા સમજવો તો કાંઈ કસર રહે નહીં. વાત 39મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ગોંડલમાં હરિશંકરભાઈએ પૂછ્યું તેનો ઉત્તર કર્યો જે તમારે ગોપાળાનંદ સ્વામી કૃપાન સ્વામી તથા હાલ જે મોટા સાધુ છે તેની સાથે હેત છે, માટે ભજન કર્યા કરવું, પ્રશ્ન પૂછવાની જરૂર નથી. વાત 40મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે સર્વ રૂડા ગુણ અભ્યાસથી તથા સંગથી આવે છે પણ ભગવાનની તથા સાધુની નિષ્ઠા તે તો પૂર્વે સંસ્કારથી તથા મોટાના અનુગ્રહથી થાય છે, ને જેટલું મોટાના સમાગમમાં રહેવાય તેટલો તેને સંસ્કાર તથા અનુગ્રહ સમજવું, ને જેણે જેટલી નિષ્ઠા પ્રવર્તાવી તેટલી તેની મોટાઈ સમજવી. વાત 41મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે પૂર્વનો સંસ્કાર હોય પણ ઉતરતો સંગ મળે તો સંસ્કાર ટળી જાય, ને 100 જન્મે સારો થવાનો હોય તેને રૂડો સંગ મળે તો તરત સારો થઈ જાય. વાત 42મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મોટાએ હરેક તરફથી સુખ આપ્યું હોય, આગળ ભગવાને આપ્યું હોય, ને બહુ મહિમા સમજાણો હોય તો પણ જેને તેને કહેતા ફરવું નહીં, ને કોઈને કહેવું હોય તો 16 આને એક આનો કહેવું. વાત 43મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે સુખજીએ પરીક્ષિતને કહ્યું જે હું રાજા છું, ને મને બ્રાહ્મણનો શ્રાપ થયો છે, ને મને સર્પનો દંશ થશે એવી જે પશુબુદ્ધિ તેનો ત્યાગ કરીને તારી ગર્ભમાં રક્ષા કરી છે તે ભગવાનને સંભાળ. સર્વ ભાગવતનો સાર આટલી વાતમાં છે. વાત 44મી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના એક વાર દર્શન થાય છે તેના પુણ્યનો પાર નથી, ને ભગવાન વિના બીજી વાત સાંભળવી નહીં, ને ભગવાનનો જોગ ભારે થયો છે, ને ભગવાનની મૂર્તિમાં સર્વ જીવ તણાઈ જાય, ને જ્ઞાનીને પ્રીતિ રહે ને અજ્ઞાનીને ટળી જાય.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 10. અક્ષર બ્રહ્મ. પીપલાણામાં શ્રીહરિ કહે, પ્રગટ હરિ કે સંત હરિજનનો સંગ થાય છે ત્યારે તે જન્મ મરણના દુઃખથી છૂટે છે. અલૌકિક સુખ મેળવવા સત્સંગ વિના બીજો ઉપાય નથી. સૌ સંતો અને હરિભક્તોએ દેશ દેશમાં આવી વાત કરવી, કારણ કે આ બ્રહ્મ વિદ્યા છે. માયિક વિદ્યા પણ અભ્યાસ વગર ટકતી નથી, તો આ બ્રહ્મ વિદ્યા અભ્યાસ વિના ક્યાંથી ટકે? સતત અભ્યાસ અધિક ને અધિક કરતો રહે તો તેના હૃદયમાં પ્રગટ શ્રીહરિનો નિવાસ થાય છે. માયિક વિદ્યા જોવું અભ્યાસ વિનન રહત કોવું, બ્રહ્મ વિદ્યા યહ સોવું કછુન રહે અભ્યાસ વિન. સત્સંગ કો અભ્યાસ કરના સો સબસે અધિક, પ્રગટ હરિ કો નિવાસ હોવત હે તે હી ઉરબિચ. મેથાણમાં શ્રીહરિએ કહ્યું, બ્રહ્મવિદ ગુરુ મળ્યા વિના પરબ્રહ્મની પ્રાપ્તિ થતી નથી. હું બ્રહ્મ છું એમ કહેવાથી બ્રહ્મનો ગુણ લેશ પણ આવતો નથી. બગલો પોતાને હંસ કહે તેથી હંસના ગુણ તેમાં આવે નહીં. બ્રહ્મવિત ગુરુ મિલે વિન કબહુ, બ્રહ્મ કી પ્રાપ્તિ ન હોવત સબકું. હમ હે બ્રહ્મયુ શીખે બાતા, બાત સે બ્રહ્મગુણ લેશ ન આતા. હંસ કે આકાર જોઈ કે જાહી, બગલે કહે હમ હંસ રહાહી. ઉમરેઠમાં વિદ્વાનોની સભામાં શ્રીહરિ કહે, બધા સાધનનું ફળ એટલું જ છે કે વિષયથી રાગ તોડી આત્મારૂપે થવું, અને આત્મારૂપ થઈ ભગવાનમાં પ્રીતિ કરવી, તેને અમે બ્રહ્મનિષ્ઠ કહીએ છીએ. વેદ, ભાગવત, ગીતા આદિ શાસ્ત્રોને અમે સત્ય માનીએ છીએ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યને ભક્તિ તથા ભગવાનને સદા સાકાર માનવા, આ પાંચ વાતને અમે સર્વોપરી માનીએ છીએ. અક્ષરધામમાં સદા સાકારપણે અમે વિરાજમાન રહીએ છીએ. અનંત તનુ ધરીએ છીએ તો પણ તે ધામનો ક્યારેય ત્યાગ કરતા નથી, એવી અમારી અનંત યોગ કળા છે, જેનો બ્રહ્માદિક પાર લઈ શકતા નથી. જેને એવી પરમ ભક્તિ ઉદય થાય છે તેને અમારી આ અકળ કળા કળ્યામાં આવે છે. ભક્તિ વિના મોટા મોટા પંડિતો, પુરાણીઓ, જ્ઞાનીઓ, મોટા મોટા મુક્તો, સિદ્ધો, ધ્યાનીઓ કોઈની નજરમાં એ રૂપ આવતું નથી. જે પૂર્ણ ભક્તિવાળો છે તે ક્યારેય અમને પોતાની દ્રષ્ટિથી દૂર કરી શકતો નથી, અર્થાત અમે તેની પાસે રહીએ છીએ. જેને અંતરમાં એવી ભક્તિ હોય તેને જ આ વાત માન્યામાં આવે છે. આટલી વાત કરીને શ્રીહરિ કહે, હવે કીર્તન બોલો. પછી સંતોએ ગોપાળદાસના ધોળ ગાયા. સારંગપુરના જીવેન્દ્ર નૃપને શ્રીહરિએ ગઢપુરમાં વાત કરતા કહ્યું, જે દિવસથી અમે દેહના કુટુંબીનો ત્યાગ કર્યો છે ત્યારથી આજ દિન પર્યંત તે સ્વપ્નમાં પણ કદી આવ્યા નથી. અમે અમારા અક્ષરધામથી પૃથક રહી શકતા નથી. સ્વપ્નમાં અક્ષરધામ, સંતો, ભક્તો અખંડ દેખાય છે. તેની વિસ્મૃતિ થાય તો અપાર દુઃખ થાય છે. સત્સંગ વિના અનંત કોટી બ્રહ્માંડનું રાજ્ય મળે તો પણ મોક્ષ માર્ગમાં તેને પરમ વિઘ્ન માનીએ છીએ. અમારી આ સમજણ છે. અમારા જેવી સમજ જેને હોય તેની બોલીમાં અમારા જેવો આનંદ છલકાય. અમારા તુલ્ય મળ્યા વિના કોઈને આ વાત અમે કરતા નથી. મનમાં ને મનમાં ઠોઈ રાખીએ છીએ. જેટલી પાત્રતા હોય તેટલી તેને વાત કરીએ છીએ. જેમ કીડીના ઉદરમાં સમુદ્ર ન સમાય, તેમ આ વાત પણ કોઈના પેટમાં સમાય તેવી નથી. એવી ગંભીર વાત છે. કીરી કે ઉદર મહી, સિંધુ કો સબહી નીર, પીવત સમાવે કિસ વિધ, વાત હે એસી ગંભીર. કચ્છમાં કાળા તળાવ ગામે શ્રીહરિએ સંતોને વર્તન અને સમજણની વાત કરતા કહ્યું, ભગવાનનું ધ્યાન સ્થિર આસન લગાવીને કરવું, દેહમાં વૃત્તિ લેશ પણ રહે નહીં તે રીતે ત્રણ દેહ ત્રણ ગુણ ને ત્રણ અવસ્થાથી પોતાનું સ્વરૂપ ન્યારું અક્ષર સમજવું. જીવના સાચા સંગી ભગવાન તથા ભગવાનના સંત છે, ધામ માત્ર તેના સંગમાં રહ્યા છે. અક્ષરધામમાં ધામ માત્ર આવી ગયા, સર્વધામો કરતા અક્ષરધામ અપાર છે, તેનું સુખ પણ અપાર અપાર છે. તેવી જેની સમજણ હોય તે જ સાચી સમજણવાળા છે. આવી સમજણ વગરની જેની સમજણ છે તે પોતાની રૂચિ અનુસાર જાણવી.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
પ્રભુનું સારું તો સૌને ગમે, પ્રભુનું નરસું ગમાડે એકાંતિક. આપણે અહીંથી ત્રણ ભાવનાઓ વાગોડતા વાગોડતા અહીંથી જવું છે વિશરાબ્દી મહોત્સવ સુધી. એનું સામર્થ્ય ઈશ્વરીય સંકલ્પો પૂરા કરવાની સિદ્ધિ એ તો સહજ ગમવાનું છે. જગતને જે જોઈએ અને આપે જગત રાજી થવાનું, પણ ભક્તિનું સર્વોપરી લક્ષણ એ છે કે એનું જે મનુષ્યચરિત્ર સંપૂર્ણ ગમે અને એમાં તમે દિવ્યતા માનો અને સપનામાં તમને સંકલ્પ ન ઉઠે કે આ કેમ કરતા હશે, આવી રીતે કેમ વર્તતા હશે, એમ પ્રભુની રસગન મૂર્તિના દર્શન કર્યા કહેવાય. સરસ વાત કરું, શાસ્ત્રીજી મહારાજનું આખું શરીર દુખતું હતું, બહુ લીલાઓ કરી છેલ્લી અવસ્થામાં. રમેશભાઈ અને સનાતન સ્વામીને કે મારા આખા શરીર આકડાના પાન બંધ, તે આખા શરીરે ઘી પહેલું તેલ ઘસાવડાયું, તેલ નજી હોય પછી એક એક પાન ગરમ કરીને આખા શરીરે બધ્યા, ભક્તિ શરૂ કર્યું ચારે બાજુ વધવાનું. અને ભક્તા ભક્તા જે અહીં સુધી આવ્યા અને જ્યાં પૂરું થયું એટલે તરત જ કાઢ કાઢ જલ્દી, કમનર કાઢ, બહુ ગરમી થઈ ગઈ, બહુ ગરમી થઈ ગઈ. પેલા લોકોએ ત્રણ કલાક દાખલો કર્યો, કેટલા કલાક આખા શરીરે ગરમ ગરમ બાંધવાના, થાકીને લોટ થઈ ગયેલા, અને એટલો દાખલો કર્યો એટલો દાખલો કર્યો કે તરત જ પાનો કરાવડાય ઘડાને સનાતન સૂન મારી ગયા. રમેશને કે બાયલા જેવા શું ઉભો રહ્યો, જલ્દી સૂનને કાઢ. રમેશ સ્વામી ગોપી જેવો ભગત, રમેશ દલાલ બહુ લાયક છોકરો. પછી શાસ્ત્રી મહારાજ કે આવો સગડી લઈ આવી, આપણે શેક કરવો છે. સગડી લાવે કે બહુ રૂમ ગરમ થઈ ગયા, મૂક્યા તે રાત્રે 21 વખત સગડી મુકાવડાઈ અને 21 વખત સગડી અને ત્યાંથી દેવડાઈ દીધી. એટલે સવારના 4 વાગ્યા શાસ્ત્રી મહારાજ કે હવે તો ઠંડે પાણી આવું છું, રમેશ પાણી લઈ આવો. તે સવારના 7 વાગ્યા સુધી 5 વાર ને સ્વામી તમારા શરીરે તાવ ને શરદી ને થાક છે, ઠંડે પાણી શુક્ર ગરમ પાણી લાવું. તે ગરમ અને ઠંડુ ગરમ અને ઠંડો થી રાત કર્યા કરી. પણ ધન્યવાદ એ દલાલને, સનાતન સ્વામી અને બધાને, એ સ્વામી અત્યારે સુરતના કોઠારી છે, નિર્દોષ બુદ્ધિવાળા છે. પણ શાસ્ત્રીજી મહારાજના બધા ચરિત્ર ગમાડે.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.